એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સરસ મજાની નાનકડી પણ બહુ ઊંડી વાત કરતી કૃતિ વિશે વાત કરવાના છીએ.
હા, જેણે દુનિયાભરના લોકોને, નાના મોટા સૌને સ્પર્શ્યા છે, નાનો રાજકુમાર, એન્તોઇન ધ સેન્ટ એક્ઝ્યુપરીની ક્લાસિક.
દેખાવમાં તો સાવ બાળવાર્તા જેવી લાગે નહીં, પણ અંદર કેટલું બધું છુપાયેલું છે. ફિલસૂફી છે, જીવનના પાઠ છે.
બિલકુલ, અને એની સાદગી જ આમ જુઓ તો એની તાકાત છે. અને લેખક પોતે સેન્ટ એક્ઝ્યુપરી, એ પણ કેવું વ્યક્તિત્વ.
હા, માત્ર લેખક નહીં, પાયલટ, સાહસિક, કવિ, ઘણું બધું.
અને ઊંડા ચિંતક. બીજા વિશ્વયુદ્ધનો સમય હતો, ખબર છે?
હા, એ સમયગાળો જ બહુ અઘરો હતો.
એ વખતે વતનથી દૂર અમેરિકામાં હતા, દેશવટો ભોગવતા હતા એમ કહી શકાય. ત્યારે 1943માં આ પુસ્તક લખાયું.
અને ચિત્રો પણ એમણે જાતે દોર્યા હતા, ખરું?
હા, એ પણ એની ખાસિયત છે. જાણે યુદ્ધની પેલી નિરર્થકતા અને વયસ્કોની દુનિયાની જે અટપટી વાતો છે એની વચ્ચે કંઈક સાચું નિર્મળ શોધવાનો પ્રયાસ હોય એવું લાગે.
અને શોધ આપણને ક્યાં લઈ જાય છે? સીધા સહારાના રણમાં.
બરાબર, વાર્તાનો જે કહેનાર છે, કથાકાર, એ પોતે પાયલોટ છે.
અને એનું વિમાન પેલું ક્રેશ થઈ જાય છે, નહીં, રણની વચ્ચોવચ્ચ.
હા, ક્યાંય આજુબાજુ કોઈ વસ્તી નહીં, હજારો માઇલ દૂર, પાણી પણ હવે ખૂટી રહ્યું છે, જીવો કે મરવું એવો સવાલ છે.
ભયાનક એકલતા, અને આવી સ્થિતિમાં જ કંઈક ચમત્કાર જેવું બને છે.
હા, પણ એ પહેલા પેલી બાળપણની વાત આવે છે જે આખી વાર્તાનો પાયો નાખે છે.
અચ્છા, પેલું ચિત્રવાળું?
હા, એણે નાનપણમાં એક ચિત્ર દોરેલું, અજગર હાથીને ગળી રહ્યો છે.
ઓ, પણ એ મોટાઓએ શું કહ્યું?
એમણે કર્યું, આ તો ટોપી છે. બિચારો એટલો નિરાશ થઈ ગયો કે એણે નક્કી કર્યું કે હવે ચિત્રકાર નથી બનવું.
એટલે વયસ્કો કલ્પના નથી કરી શકતા એમ.
એ જ કહે છે કે વયસ્કો ક્યારે પોતાની મેળે કશું સમજતા નથી, અને બાળકોએ એમને વારંવાર સમજાવવું પડે, જે કંટાળાજનક છે. આ પહેલો કટાક્ષ છે વયસ્ક દુનિયાની કલ્પનાહીનતા પર.
અને પછી રણમાં પેલી ભયાનક સ્થિતિમાં
એક સવારે એને કોઈ જગાડે છે.
કોણ?
એક નાનકડો છોકરો, સોનેરી વાળવાળો.
વાહ, નાનો રાજકુમાર.
હા, અને બહુ ગંભીરતાથી કહે છે, મહેરબાની કરીને મને એક ઘેટું દોરી આપો.
અરે વાહ, કથાકાર તો નવાઈ પામી ગયો હશે.
બિલકુલ, આશ્ચર્ય, મૂંઝવણ. એણે ઘણા પ્રયત્નો કર્યા ઘેટા દોરવાના, પણ રાજકુમારને ગમ્યા નહીં.
પછી
છેવટે કંટાળીને આમ એણે એક બંધ પેટી દોરી દીધી અને કહ્યું, લે, ઘેટું આની અંદર છે.
અને રાજકુમારે માની લીધું?
માની લીધું એટલું જ નહીં, ખુશ થઈ ગયો. બોલ્યો, મારે જેવું જોઈતું હતું બરાબર તેવું જ.
એટલે પેલી વાત આવી ગઈ, દેખીતી વસ્તુઓની પાછળ જોવાની ક્ષમતા.
એક્ઝેક્ટલી, જે બાળકોમાં હોય છે અને મોટાભાગના વયસ્કો ગુમાવી દે છે. પેલી ખાલી પેટીમાં રાજકુમાર આખું ઘેટું જોઈ શકે છે. અહીંથી જ શરૂ થાય છે પેલો સંઘર્ષ, વયસ્કોની તર્કની દુનિયા અને બાળકોની કલ્પનાની દુનિયા.
તો આ નાનો રાજકુમાર આવ્યો ક્યાંથી હતો? એનું ઘર ક્યાં હતું?
એ આવ્યો હતો એક બહુ જ નાના ગ્રહ પરથી, એસ્ટરોઇડ B612.
કેટલો નાનો?
એટલો નાનો કે માંડ ઊભા રહી શકાય. ત્યાં ત્રણ જ્વાળામુખી હતા, બે સક્રિય, એક શાંત.
અને રાજકુમાર એની સંભાળ રાખતો હતો?
હા, રોજ એમને સાફ કરતો. અને ત્યાં એક બીજો મોટો ભય હતો.
શું?
બાઓબાબ વૃક્ષોના બીજ.
બાઓબાબ, એ શું છે?
એવા વૃક્ષો કે જો એમના નાના રોપાને સમયસર ઉખાડી ન નાખો તો એ મોટા થઈને એટલા ફેલાય કે એમના મૂળ આખા ગ્રહને ફાડી નાખે.
ઓહ, આ તો જાણે કોઈ પ્રતીક જેવું લાગે છે, નકારાત્મક વિચારો કે ખરાબ ટેવો જેવું, જેને સમયસર કાબૂમાં ન લઈએ તો.
બરાબર, એ વિનાશકારી બની શકે. આ રાજકુમારની જવાબદારીની ભાવના બતાવે છે, પોતાના ઘરની સંભાળ લેવાની વાત છે.
પણ એના ગ્રહ પર સૌથી ખાસ શું હતું?
એક ફૂલ, એક ગુલાબ.
ગુલાબ?
હા, એક બીજ તરીકે આવેલું. રાજકુમાર એની બહુ કાળજી લીધી, એને ઉછેર્યું, ખૂબ સુંદર હતું. પણ થોડું અભિમાની, માંગણીઓ કરનારું, થોડું નાટકીય પણ. પોતાના ચાર કાંટાનો એને બહુ ગર્વ.
અને રાજકુમાર?
એને પ્રેમ કરતો હતો, પણ એના વર્તનથી આમ મૂંઝાઈ જતો, દુઃખી થતો. એને સમજાતું નહીં કે ગુલાબ ખરેખર શું કહેવા માંગે છે.
એટલે પ્રેમની જે જટિલતા હોય છે એ અહીં દેખાય છે.
હા, પ્રેમ ક્યારેક અસલામતી છુપાવવા માટે અભિમાનનો દેખાવ કરે છે નહીં. રાજકુમાર હજી નાનો હતો, એ ગુલાબના શબ્દો પકડી લેતો, એની પાછળની લાગણી સુધી પહોંચી નહોતો શકતો.
અને આ જ કારણે એણે ગ્રહ છોડી દીધો.
હા, આ અણસમજ જ એને યાત્રા પર જવા પ્રેરે છે, કંઈક સમજવા માટે, મિત્રતા શોધવા માટે.
અને આ યાત્રા એને ક્યાં લઈ ગઈ?
બીજા ગ્રહો પર.
હા,
6 અલગ અલગ ગ્રહો પર ગયો અને ત્યાં મળ્યો વિચિત્ર વયસ્ક પાત્રોને.
આ ભાગ તો બહુ રસપ્રદ છે. વયસ્ક સમાજ પર સીધો કટાક્ષ છે નહીં?
એકદમ. જાણે વયસ્કોની દુનિયાના જે ખોખલા મૂલ્યો છે એનું એક પછી એક દર્શન કરાવે છે.
કોણ કોણ હતું?
એક રાજા હતો જેનો કોઈ રાજ્ય જ નહોતું, પણ બસ હુકમ ચલાવવા હતા, સત્તાનો ખોટો મોહ. પછી
એક અભિમાની માણસ જેને બસ પોતાની પ્રશંસા જ સાંભળવી હતી, અહંકારની વ્યર્થતા.
અને પેલો શરાબી,
હા, જે પીવાની શરમ ભૂલવા માટે પીતો હતો, એકદમ આત્મઘાતી ચક્કર.
અરે રે.
અને પેલો ઉદ્યોગપતિ જે તારા ગણતો હતો.
હા, અને કહેતો હતો કે બધા તારા એના છે, આજના ભૌતિકવાદ જેવું જ, જે ખરેખર આપણું ન હોઈ શકે એના પર માલિકીનો દાવો કરવો.
કેટલી મૂર્ખતા ભરી વાત.
પછી મળ્યો દીવાવાળાને, જે બસ આદેશનું પાલન કરતો, દર મિનિટે દીવો ચાલુ કરવાનો, બંધ કરવાનો, કેમ એ પૂછવાનું નહીં.
યાંત્રિક જીવન.
હા, અને છેલ્લે ભૂગોળશાસ્ત્રી.
એ શું કરતો હતો?
એ પોતાના ટેબલ પર બેસીને દુનિયાના નકશા બનાવતો હતો, પણ પોતે ક્યારેય કશું જોવા ગયો જ નહોતો.
અનુભવ વગરનું પુસ્તકીય જ્ઞાન.
આ બધાને મળીને રાજકુમાર શું વિચારતો હશે?
એની ખાતરી થતી ગઈ કે વયસ્કો ખરેખર ખૂબ વિચિત્ર હોય છે, પણ પેલો ભૂગોળશાસ્ત્રી કંઈક એવું કહે છે જે રાજકુમારને બહુ અસર કરે છે, નહીં?
હા, જ્યારે રાજકુમાર ગર્વથી પોતાના ગુલાબ વિશે વાત કરે છે ત્યારે ભૂગોળશાસ્ત્રી કહે છે, ફૂલો તો ક્ષણભંગુર હોય છે, અમે એવી વસ્તુઓ નોંધતા નથી.
ક્ષણભંગુર એટલે કે જે લાંબો સમય ટકે નહીં.
બરાબર, કારણ કે એ પર્વતો જેવું શાશ્વત નથી. આ શબ્દ રાજકુમારના દિલમાં ઉતરી જાય છે. એને પહેલીવાર પોતાના ગુલાબની નાજુકતાનો, એને ગુમાવી દેવાના ભયનો અહેસાસ થાય છે.
અને આ જ કારણે એ પૃથ્વી પર આવે છે.
હા, ભૂગોળશાસ્ત્રી જ એને પૃથ્વી પર જવાની સલાહ આપે છે.
અને ક્યાં ઉતરે છે? ફરી પાછો રણમાં.
હા, એકલતા જાણે એનો પીછો નથી છોડતી, પણ પૃથ્વી પરની મુલાકાતો બહુ મહત્વની સાબિત થાય છે.
કોને મળે છે પહેલા?
એક સાપને.
સાપ? એ તો ભયાનક કહેવાય.
હા, પણ અહીં સાપ બહુ રહસ્યમય રીતે વાત કરે છે, શક્તિ અને મૃત્યુનો સંકેત આપે છે. કહે છે કે તે જેને સ્પર્શે તેને ત્યાં પાછો મોકલી શકે છે જ્યાંથી તે આવ્યો હોય, જાણે અંતની આગાહી.
અને પછી પેલો ગુલાબના બગીચાનો અનુભવ, એ તો બહુ દુઃખદ હતો.
હા, એણે તો પોતાના ગુલાબને અજોડ માન્યું હતું, અહીં પૃથ્વી પર એણે હજારો ગુલાબ એક સાથે જોયા.
એને લાગ્યું હશે કે મારું ગુલાબ તો સાવ સામાન્ય છે.
બરાબર, એને લાગ્યું કે એનો પ્રેમ પણ સામાન્ય હતો. એ રડી પડ્યો, એની અજોડતાનું સંકટ.
પણ આ દુઃખ પછી જ કંઈક નવું શીખવા મળે છે, ખરું ને? શિયાળ પાસેથી.
એકદમ. એક શિયાળને મળે છે. શિયાળ કહે છે કે હું તારી સાથે રમી ન શકું, કારણ કે હું પાળેલું નથી.
પાળેલું એટલે શું?
શિયાળ સમજાવે છે, પાળવું એટલે સંબંધ બાંધવો.
સંબંધ બાંધવો?
હા, ધીરસથી રોજ થોડું થોડું નજીક આવીને, એકબીજા માટે સમય કાઢીને. આનાથી શું થાય? બંને એકબીજા માટે દુનિયામાં અજોડ બની જાય છે.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે.
અને શિયાળ એને જે ત્રણ રહસ્યો આપે છે એ તો પુસ્તકનું હૃદય છે.
કયા ત્રણ?
પહેલું, જે અત્યંત જરૂરી છે તે આંખોથી દેખાતું નથી, ફક્ત હૃદયથી જ આપણે બરાબર જોઈ શકીએ છીએ.
આ તો કેટલું સાચું. પ્રેમ, સુંદરતા, લાગણીઓ એ દેખાતી નથી, અનુભવાય છે.
બીજું, તું જેને પાડ્યું છે તેના માટે તું હંમેશને માટે જવાબદાર બની જાય છે.
એટલે પ્રેમ ફક્ત લાગણી નથી, જવાબદારી પણ છે, પ્રતિબદ્ધતા.
અને ત્રીજું, જે મને ખૂબ ગમે છે, તારા ગુલાબ માટે તે જે સમય બરબાદ કર્યો છે તે જ તારા ગુલાબને આટલું મહત્વનું બનાવે છે.
બરબાદ કરેલો સમય, પણ અહીં એનો અર્થ જુદો છે.
હા, આપણે જેને ટાઈમ પાસ કહીએ, પણ સંબંધોમાં એ બગાડેલો સમય ધ્યાન, ધીરાજ, કાળજી એ જ એને મૂલ્યવાન બનાવે છે.
આ સાંભળીને તો રાજકુમારની આંખો ખુલી ગઈ હશે.
બિલકુલ, એ સમજી ગયો કે ભલે દુનિયામાં હજારો ગુલાબ હોય, પણ એનું ગુલાબ એના માટે ખાસ છે. કેમ? કારણ કે એણે એને પ્રેમ આપ્યો છે, એની સંભાળ લીધી છે, એના માટે સમય આપ્યો છે, એણે એને પાળ્યું છે.
અને પછી એ શિયાળથી છૂટો પડે છે.
હા, ભારે હૈયે, પણ એક નવી સમજણ સાથે.
આ પછી કથાકાર અને રાજકુમારનો સંબંધ પણ વધારે ઘાઘ બને છે ને.
હા, પીળી પાણીની શોધ વખતે.
હા, કથાકાર રણમાં 8 દિવસથી ફસાયેલો છે. પાણી લગભગ પૂરું થઈ ગયું છે ત્યારે રાજકુમાર એને કૂવો શોધવા કહે છે.
હા, એમની એ સાથેની યાત્રા, એમની તરસ એ ખાલી શારીરિક નથી, એ આત્માની તરસ છે.
અને એમને કૂવો મળી જાય છે.
હા, અને એનું ઠંડુ મીઠું પાણી એ જાણે ફક્ત શરીર માટે નહીં પણ હૃદય માટે ભેટ હોય એવું લાગે છે.
એમની મિત્રતા ત્યાં વધુ ઊંડી બને છે.
પણ આ મિલન લાંબુ ટકતું નથી, વિદાયનો સમય આવી જાય છે.
હા, રાજકુમારને પૃથ્વી પર આવ્યાને 1 વર્ષ થઈ ગયું છે. એણે પાછા જવાની વ્યવસ્થા કરી લીધી છે.
પેલા સાપ સાથે?
હા, એ કથાકારને સમજાવે છે કે એનું શરીર તો બહુ ભારે છે, એને સાથે ન લઈ જવાય, એ તો બસ એક ખોખું છે, એને અહીં જ છોડી દેવું પડશે.
આ સાંભળીને કથાકારને કેવું લાગ્યું હશે?
એ બહુ દુઃખી થાય છે. રાજકુમાર એને કહે છે કે તું ત્યાં આવીશ નહીં જ્યારે સાપ મને ડંખ મારે, તને દુઃખ થશે. પણ કથાકાર એને એકલો નથી છોડી શકતો.
એ વિદાયની ક્ષણ એ કેવી હશે?
કરુણ છે પણ સુંદર પણ છે. રાજકુમાર કથાકારને એક અનોખી ભેટ આપે છે.
શું ભેટ? એ કહે છે, જ્યારે તું રાત્રે આકાશ તરફ જોઈશ ને તો હું કોઈ એક તારા પર રહેતો હોઈશ અને હું ત્યાં હસતો હોઈશ, એટલે તને એવું લાગશે કે બધા તારાઓ હસી રહ્યા છે. તારી પાસે એવા તારાઓ હશે જે હસી શકે છે.
ઓ, આ તો ખૂબ સુંદર વાત છે.
અને પછી સાપ ડંખ મારે છે, રાજકુમાર ધીમેથી અવાજ વિના રેતી પર પડી જાય છે.
અને સવારે?
સવારે એનું શરીર ત્યાં નથી હોતું, જાણે હવામાં ઓગળી ગયું હોય.
એટલે એ મૃત્યુ નથી પણ એક
રૂપાંતરણ છે.
હા, ભૌતિક શરીર ભલે ગયું પણ સંબંધ તો રહે છે, તારાઓના હાસ્યમાં, યાદોમાં.
નુકસાનની પીડા છે પણ સાતત્યનો દિલાસો પણ છે.
અને અંતે કથાકાર પેલી વિનંતી કરે છે નહીં?
હા, વાચકોને કહે છે કે જો ક્યારે તમને રણમાં એવો સોનેરી વાળવાળો છોકરો દેખાય તો મને સંદેશો જરૂર મોકલજો, કહેજો કે તે પાછો આવી ગયો છે.
આખી વાર્તા આપણને કેટલા બધા પ્રશ્નો પૂછે છે. આપણે શું જોઈએ છે, કોને મહત્વ આપીએ છીએ?
બરાબર, આપણે પ્રેમની જવાબદારી લેવા તૈયાર છીએ? શું આપણે ખરેખર પાળવા માટે સમય કાઢીએ છીએ?
અને એની શૈલી પણ કેવી, સાદી કાવ્યાત્મક ભાષા, સીધી હૃદયને સ્પર્શે.
અને પેલા ચિત્રો, એ પણ જાણે વાર્તાનો જ એક ભાગ છે.
એટલે જ આ પુસ્તક નાના મોટા બધાને ગમે છે. બાળકો માટે સાહસ છે, મોટાઓ માટે જીવનનું દર્શન.
હા, આપણા અંદરના બાળકને ફરી મળવાની, દુનિયાને નવી નજરે જોવાની પ્રેરણા આપે છે.
અંતે મને લાગે છે કે આ વાર્તા એ જ કહે છે કે જીવનની આ દોડધામમાં, પેલી ગંભીર બાબતોમાં, આપણે એ ન ભૂલી જઈએ જે ખરેખર મહત્વનું છે.
શું મહત્વનું છે?
નિર્દોષ નજરે જોવું, હૃદયથી અનુભવવું, સંબંધો બાંધવા.
અને એના માટે સમય આપવો, ધીરજ રાખવી, જવાબદારી લેવી, પેલી પાળવાની કળા શીખવી, એ જ જીવનને અર્થ આપે છે.
સેન્ટ એક્ઝ્યુપેરીએ આ પુસ્તક યુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિ વચ્ચે લખ્યું હતું. જાણે અંધાધૂંધીમાં કંઈક શાશ્વત શોધી રહ્યા હતા. આજના આપણા સમયમાં, જ્યાં આપણે બધા જોડાયેલા છીએ પણ ક્યારેક ખૂબ એકલા પણ હોઈએ છીએ, ત્યાં કદાચ આ રાજકુમારની યાત્રા આપણને એ જ પૂછે છે.
શું પૂછે છે?
કે શું આપણે ખરેખર કશુંક પાળવા માટે, સંબંધો હોય, સમજણ હોય, આપણી પોતાની શાંતિ હોય, એના માટે જરૂરી ધીરજ રાખીએ છીએ? કે પછી પેલા ઉદ્યોગપતિની જેમ બસ તારાઓ જ ગણ્યા કરીએ છીએ?
વિચારવા જેવી વાત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.